Yo quiero en ti pasar en la familia de nosotros, turismo, pasar por la misma.
Como de estudio de ti, mi teatro de casa. આચાર્ય દેવ ને તીર્થંકર ભગવાન ના આચાર્ય દેવ વંદવા યોગ્ય છે. તીર્થંકર ભગવાન આચાર્ય ભગવાન દેવ દીધા છે, જેની કાંતિ થી દશે દિશા ને નિર્મળ કરે છે, એવી જેમનું શરીર છે, જેના તેજ થી સૂર્યના તેજ પણ જેની આગળ ઝંખા પડે, એવું જેમનું તેજ છે, એવી જેમની કાંતિ છે કે જે એમની કાંતિ ફેલાય દશે દિશા નિર્મળ થઈ જાય, એનું શરીરનું રૂપ એવું છે કે બીજાના મનને હરી લે એવી શાંત મુદ્દા રૂપ છે. જગતમાં કોઈનું એવું આકર્ષક રૂપે ન હોય કે જ્યાં એને માણસોની દ્રષ્ટિ ખંભી જાય છે. એવું ચૈતન્યમાં બિરાજી ગયેલા આત્મા અને પાછા તીર્થંકર ભગવાન એમનું શરીર એવું રહે છે. એવી રીતે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. જેની દિવ્ય ધ્વનિ એવી હોય છે સાક્ષાત કાનમાં જેને અમૃત વર્ષ કરે સુખ અમૃત વર્ષાવતા હોય એવી તેમની વાણી હોય છે. વાણીમાં અનંત રહસ્ય આવે તો આવે છે, પણ જાણે સાંભળવામાં જાણે અમૃત વરસતા હોય એવી એમની વાણી છે. એનું શાંત ઉપસમ રસ મુદ્રા એવી છે, એવું એમનું રૂપ છે અને ઉપસમ રસ મુદ્રા એવી છે. એવી રીતે સ્તુતિ કરવાનું કરે છે ભગવાન. તમે આમ કહેશો શરીર આત્મા જુદા તા બધી સ્તુતિ બધું મિથ્યા થશે. પણ નિશ્ચય નથી યોગ્ય નહી. દેહ ગુણ કેવળી ગુણ, દેહ ના ગુણ તે કેવળી ના ગુણ નથી. જે કેવળી ગુણ ને સ્તવે તે પરમાર્થ કેવળી છે. કેવળીના ગુણ ની સ્તવના કરે એ ભગવાન ની સ્તવના કરે છે. ચાંદી ને સોનું ભેગું ગાળીને એક કરવામાં આવે તો સોનું ધોળું છે, સોનું છાસ્યું થઈ ગયું એમ કહેવાય ધોળું. પણ કઈ સોનું ધોળું નથી, ચાંદી અંદર ભેગું કરી ગયું છે. એટલે સોનું અને ચાંદી બે જુદા તે જુદા જ છે, એક થતા નથી. શરીર ને આત્મા જુદો તે જુદો એક થતો નથી. પરમાર્થે તો સોનું અને ચાંદી બે જુદા જ છે, એક નથી. ભગવાન શરીરના ગુણ થી ભગવાન નું સ્તવન કરવું એ વ્યવહાર છે. ભગવાન નો આત્મા જુદા અને શરીર બે જુદા જ છે. જેમ સોનું ને ચાંદી જુદા છે એમ ભગવાન નો આત્મા અને શરીર બે જુદા છે. એને ભેગું મિશ્ર કરીને દોનું સોનું ધોળવું એમ બધું કહેવાય. પણ સોનું તો પીળું છે, ચાંદી ધોળી છે એમ ભગવાન ને કહેવાય. કે ભગવાન નો રંગ કેવો, ભગવાન સફેદ છે, ભગવાન પીળા વર્ણે છે, ભગવાન લાલ વર્ણે છે, એ બધું ભગવાન ના શરીર ને આશ્રય કહેવાય છે. અંદર જો તો ભગવાન ને અવર્ણ અરસ કોઈ વર્ણ નથી. ચૈતન્ય ભગવાન ને બધા તીર્થંકર ભગવાન ના રંગ રૂપ ની સ્તુતિ કરવામાં આવે છે. એ શરીરને કરવામાં આવે છે. સોનું પીળું, સોનું ધોળું એ બધું, એ બધું પીળું એ સોના નું સ્વભાવ, ધોળું એ કઈ સોના નું સ્વભાવ નથી. એમ આત્મા અને ભગવાન, ભગવાન નો આત્મા અને ભગવાન બે જુદા છે. દેહ ના જુદા એનું દ્રષ્ટાંત અત્યારે ભગવાન નું આપ્યું છે. ભગવાન નું સ્તવન કરવાથી તો ભગવાન નું સ્તવન કરવા આવે શાસ્ત્ર માં, તો ભગવાન નો આત્મા જુદો, ભગવાન નું શરીર એ જુદો, બધાના શરીર આત્મા જુદા. પણ ભગવાન નું શરીર આત્મા જુદું તો સ્તુતિ કેવી રીતે? વ્યવહાર સ્તુતિ છે, પરમાર્થ સ્તુતિ નથી. પરમાર્થ સ્તુતિ તો એનું નામ કહેવાય કે ભગવાન ને કેવા ગુણ પ્રગટ થયા છે. ભગવાન ને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને બળ ભગવાન ને પ્રાપ્ત અંતરમાં થઈ અંતરમાં પ્રગટ કરીને જે બિરાજી રહ્યા છે એ ભગવાન છે. આ તો શરીર છે, તો પણ શરીરમાં એ ભગવાન એવા છે તે શરીરથી સ્તુતિ કરાય. આત્માનિષ્ઠ સ્થિતિ કરે છે, ઓલી વ્યવહાર સ્થિતિ છે અને ઓલી પરમાર્થ સ્થિતિ છે. આચાર્યદેવ આગળ તો અંદરનું જીતિ મૂળ જ્ઞાન સ્વભાવથી અધિક જાણ્યા છે, એ નિશ્ચય સ્થિતિ લઈ ગયા છે. ભગવાનની સ્તુતિ તો એમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત બળ જે પ્રગટ થયું છે, અનંત આનંદ પ્રગટ થયો છે, એ ભગવાનનો આત્મા લક્ષમાં રાખીને એ સ્તુતિ કરે તો એ સ્તુતિ, આ તો શરીરની સ્તુતિ. પણ ભેગી સાથે શરીરની સ્તુતિ, જેને ભગવાન ઉપર ભક્તિ છે એને શરીરની સ્તુતિ પણ ભેગી આવ્યા વગર રહેતી નથી. ભગવાનનો દર્શન કરે, વંદન કરે, ભગવાન તમે આવ્યા છો, તમારી વાણી તો કોઈ અપૂર્વ છે, ભેદ જ્ઞાન કરાવે એવી તમારી વાણી છે, મેઘ ગાજતું હોય એવી તમારી વાણી છે, કે તમારું રૂપ એવું છે ઇન્દ્રોના રૂપ તમારી આગળ ઝાંખવા પડે છે. જગતમાં કોઈ વસ્તુ આશ્ચર્યકારી જગતમાં નથી. તમારો આત્મા તો જુદો જ છે, પણ તમારું શરીર પણ એવું છે, ક્યાંય જોવાનું મન ન થાય એવું ભગવાન તમારા જ દર્શન કર્યા કરે. એવા તમારું કોઈ અપૂર્વ શરીર પણ કોઈ અપૂર્વ છે, જગતમાં કોઈનું ન હોય એવું અલૌકિક શરીર તમારું છે. એટલે શરીરના દર્શન એ કઈ જુદા છે. લોકમાં કોઈને જોવાનું મન કરે, એક વાર પ્રભુ તમને એક દર્શને એક કસે દેખે તો બીજે એનું જન નેત્ર ક્યાંય ટકે નહીં. તમારા દર્શન જો ભક્તિભાવથી કરે તો એવું તમારું શરીર પણ હોય છે. તમારી વાણી સાંભળે તો કોઈની વાણી સાંભળવી ગમે નહીં, એવું એવી તમારી વાણી ને એવું તમારું શરીર, તમે બધી રીતે પરિપૂર્ણ છો એવી સ્તુતિ કરવામાં આવે છે. એની વર્ણન કરવાથી ભગવાનનો આત્માનું વર્ણન થતું નથી. વર્ણન કરી નગરી તરું નહીં થાય, વર્ણન નગરીનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. એમાં શરીર રૂપી નગરીનું વર્ણન કરવાથી આત્મા ભગવાન એનું વર્ણન નથી આવતું, શરીરનું વર્ણન આવે છે. નગરનું વર્ણન કરે કે ન્યાય રાજા કેવી ગઈ, એનું નગર કેવું છે, એના ગઢ ને કોટ બધા આકાશ સુધી પહોંચી ગયા છે, આકાશ ને પી ગયું છે, એની બગીચાઓની પંક્તિ એવી છે કે જેને પાતાળ ને પી ગયું, ક્યાંય જગ્યા જ નથી એવા એના બગીચાઓ છે. એમ નગરનું વર્ણન કરવાથી કઈ રાજાનું વર્ણન થતું નથી. રાજાનું વર્ણન સુધી રાજાનું વર્ણન રાજા ઉપર, રાજા કેવો પ્રતાપશાળી છે, રાજાનો સ્વભાવ કેવો છે, રાજાનું શરીર કેવું છે, રાજા કેવો શક્તિશાળી, એમ રાજાનું વર્ણન. પણ રાજાનું નગરનું વર્ણન કરવાથી રાજાનું વર્ણન થતું નથી. એમ શરીરનું વર્ણન કરવાથી આત્મા ભગવાનનું વર્ણન થતું નથી. બે જુદા, અત્યંત જુદા છે. ભગવાને શું કર્યું, ભગવાને ભેદ જ્ઞાન કરી, મૂળ દશા ધારણ કરી, ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, ભગવાને શ્રેણી માંડી, ભગવાન અંતરમાં બિરાજી ગયા. એ અંતરની સાધના અને સાધ્ય સાધકની વાતમાં જે ભગવાનનું વર્ણન આવે એ વાત જુદી, આવે તો શરીરનું વર્ણન. જેમ ભગવાન દરેકના શરીર આત્મા જુદા, ભગવાનના શરીરની આત્મા પણ જુદા જ છે. ભગવાનને તો આત્મદ્રષ્ટિથી જો કે ભગવાનનું દ્રવ શું છે, ભગવાનના ગુણો શું છે, ભગવાને શું સાધના કરી છે, ભગવાનને પર્યાયો શું પરિણમી રહી છે, એમ તું જો તો એમાં ભગવાનને એવા ભગવાનને ઓળખવાથી તારો આત્મા ભગવાન ઓળખાશે. પણ ભગવાનનું શરીર જોવાથી કંઈ આત્મા ઓળખાય નહીં. જે ભગવાનના દ્રવ્યગુણ પર્યાય ને જાણે એ પોતાના દ્રવ્યગુણ પર્યાય ને જાણે, પોતાના દ્રવ્યગુણ પર્યાય ને જાણે એ ભગવાનના દ્રવ્યગુણ પર્યાય જાણે. પણ ભગવાનના શરીરમાં પણ અતિશય હોય છે, ભગવાનની વાણીમાં પણ અતિશય હોય છે. ભગવાનના દ્રવ્યગુણ પર્યાય ઉપર નજર મૂકવાથી એને આત્મા ઓળખાય, એને સમ્યક દર્શન થાય, એને આગળ જાય જુદી વાત. પણ ભગવાનના દર્શન માત્રથી કે ભગવાનના વાણી સાંભળવાથી, એની ભક્તિભાવથી જીવોને ભેદ જ્ઞાન થવાનું નિમિત્ત છે ભગવાનનું શરીર, ભગવાનની વાણી. ભગવાનના દર્શન કરી કેટલા ભાવોનું ઘણા જ્ઞાન થયું, કેટલાકના ભાવોનો અભાવ થયો. ભગવાન તમારા દર્શન માત્રથી આમ થાય છે એમ આવે છે. ભગવાન તમારી વાણી સમણ, વાણી ની તો સમજ, પણ દર્શન માત્ર થી જીવો ના ભાવ નો ભાવ થાય છે. પોતે ભક્તિ ભાવ થી જોવે છે. ભગવાન નિમિત્ત માં પણ એવું છે, ભગવાન ની આત્મા ની તો શું વાત, કોઈ કોઈને કરી શકતું નથી, છતાં ભગવાન ની શરીર માં ને વાણી માં એવું નિમિત્ત પ્રબળ થાય છે. ઉપાદાન તૈયાર હોય તો એને એવી અસર કર્યા વગર આવા ભગવાન જગત માં કઈ જોયા જ નહીં. આવું એમનું આત્મામાં જ્યાં લીન થઈ ગયું, એમનું શરીર કઈ જુદું જ છે, જગત થી જુદું જ શરીર છે, એમ વિચાર કરીને કઈક જુદું થઈ જાય. કોઈ ભગવાન નું શરીર એટલે ભગવાન ની વાણી એટલે, પણ એ ખ્યાલ રાખ ભગવાન નું શરીર જુદું ને આત્મા જુદો છે. શરીર ની સ્તુતિ ને આત્મા ની સ્તુતિ બે જુદી સ્તુતિ છે, બે એક નથી. નય વિભાગ થી ખબર છે ભગવાન ને ઓળખે, પોતાને યથાર્થ ઓળખે. ભગવાન આનંદ ગુણ સ્વરૂપ આત્મ ચૈતન્ય એને પ્રગટતા કરીને ભગવાન એમાં બિરાજી રહ્યા છે. કોઈ અપૂર્વ આત્મા, અપૂર્વ ચમત્કારી આત્મા એને પ્રગટ થયો છે એવા ભગવાન. એનું શરીર પણ જાણે આત્માને બતાવતું એવી નિમિત્ત ની સબળતા એના શરીરમાં પણ હોય. ભગવાન નું શરીર પણ શરીર શરીર ને આત્મા જુદા બતાવતું હોય એવું શરીર પણ એવું છે કે જો અમે આત્મામાં બિરાજી ગયા, જો આ શરીર થી જુદા પડી ગયા, એમની હાલ જુદી થઈ જાય, એમની જોવાનું જુદી થઈ જાય, એમની વાણી જુદી થઈ જાય, એ બીજાને એમ દેખાય તો ભગવાન તો શરીર ને આત્મા બધું જુદું હોય એવું બીજાને જોવાનું નિમિત્ત બને છે. જે એવી દ્રષ્ટિથી જોવે એને ભગવાન કહે આ ચર્મ ચક્ષુ થી જોતા નથી, આંખો મળી તો નાશાકી દ્રષ્ટિ. ભગવાન તો અંતર માં બિરાજી ગયા, અંતર રીત નથી જોનારા. ભગવાન ની ઓમ ધ્વનિ નીકળી તો બીજાની જેમ કઈ રાગ થી બોલતા નથી, તો ઓમ ધ્વનિ નીકળે છે. હાલવાનું બીજાની જેમ હાલતા પણ નથી, અધર હાલે છે. કોઈના આશ્રય ની જરૂર પડતી નથી. ભગવાન આખું એમનું આખું શરીર ની ક્રિયા બધી જુદી થઈ ગઈ છે. આ તો સ્તુતિ ની વાત છે કે વ્યવહાર સ્તુતિ ની નિશ્ચય સ્તુતિ બી જુદી વસ્તુ છે. શરીર ને આત્મા બી જુદા, ભગવાનના ભગવાનનો આત્મા ને ભગવાનનું શરીર બે જુદું જ છે. કે એ સ્તુતિ વ્યર્થ ઠરતી નથી, પણ એવું નય વિભાગ છે. વ્યવહારથી એવી રીતે સ્તુતિ કરવામાં આવે છે. જે વ્યવહારથી સ્તુતિ કરે એમ કરી અને ભગવાન આત્મા કેવળીના ગુણ સ્તવન જુદું છે. પછી 1008 ના ભગવાન તમે 1008 ના તમને લક્ષણ હશે, એ બધું શરીર નું છે. પણ એવી રીતે સ્તુતિ ઇન્દ્રો પણ કરે, શરીર ની એ કરે ને આત્મા ની એ કરે, બધી સ્તુતિ કરે. પણ શરીર જુદું ને આત્મા જુદું છે. હવે ભગવાન ના સ્વરૂપ ના વિચાર કરે તો પોતાના આત્મા ને ઓળખે. પોતે ભગવાનના સ્વરૂપ ને ઓળખતો નથી. અહિયાં ન્યાર્યું છે ઓગી કોગી રૂઢિગત બધું કર્યા છે. સમંત બધા આચાર્ય બધા કેવી ભગવાન ને સ્તુતિ કરે છે. ભક્તિ ની નદી નદીઓ વહેવરાય, ભક્તિ ના સ્તોત્ર રહે છે. એમને ખ્યાલ છે શરીર જુદું ને આત્મા જુદા. જેવું ભગવાન નું શરીર જુદું છે ને આત્મા, તો પણ ભક્તિ ની તો નદી વહેરાવી છે. ભક્તિ ગંગા બતાવે છે. ભગવાન ની સ્તુતિ કરતો નહીં, સમજવાનું કે આત્મા જુદો અને શરીર જુદું બે જુદી વસ્તુ છે. ભગવાન નો આત્મા ને શરીર બે એક થઈ જતા નથી, જુદા થી જુદા છે. ભગવાન અંતર માં બિરાજી ગયા એટલે એમનું શરીર પણ એવું થઈ ગયું છે જગત થી જુદું. સર્વાંગ શાંત. અને પાછું લોકોના મનને હરનારાને સૂર્યના તેજને ઝાંકનારા. જગતમાં એમ નથી કોઈ ઊંચું જ નથી, સૂર્ય ચંદ્ર બધાએ ઝાંખા પડે એમની માટે. એમની વાણી બધા થઈ જુદી બધી ઝાંખું પડે. ચરણોમાં હું મુકત નમાવું છું, શિર નમાવ્યું, રાજાઓ આવીને નમાવે છે. કૃષ્ણ ભગવાન છે એટલે એને કલ્યાણીકો પણ, જે દેવલોકના દેવો જેને કુંડની કઈ ખામી નથી, જે કુંડશાળી કહેવાય છે, એ દેવલોકના ઇન્દ્રો આવીને ભગવાનના કલ્યાણીકો જોઈએ છે. તો કે છે અમારે આદરવાયુ ભગવાન છે, અમે આ ઇન્દ્રનો અવતાર થયા પણ અમે ભગવાનની સ્તુતિ અને કલ્યાણીકો જોવા માટે છીએ. ભગવાનના ગર્ભમાં આવે ત્યાં રત્નોની વર્ષા કરે છે, ભગવાન આવે ત્યાં જન્મ કલ્યાણીકો વખતે મેરુ પણ લઈ જાય છે, બધા ઇન્દ્રોના ટોળા ઉતરે છે, હાથીના રૂપ કરીને આવે ભગવાન, શક્રેન્દ્ર ઓલા બીજા દેવ, બીજા દેવ હાથીને રૂપ કરીને શક્રેન્દ્ર એ હાથી ઉપર આવે છે. એની ઇન્દ્રોને પણ જગતમાં સર્વોત્કૃષ્ટ ભગવાન છે. માટે ભગવાનનું જેટલું કરીએ એટલું ઓછું છે. હે ભગવાન તમારી શું સ્તુતિ કરે. આચાર્ય પણ કહે છે ઇન્દ્રો અને ગંધર્વો પણ તમારા ગુણો ગાઈ શકતા નથી, હું શું ગાઈ શકું. ચક્રવર્તીને વાસુદેવ આવીને ભગવાનના ચરણમાં, ભગવાનને સ્તુતિ ભક્તિ કરવા જાણે ઇન્દ્રોએ બધું રાખ્યું હોય એમ જાણે ઇન્દ્રો કલ્યાણીકો ઉજવવા આવે છે. મનુષ્યો તો કરે પણ ઇન્દ્રો, ઇન્દ્રોનો તો જેમ હક જ હોય એવું રીતે છે. પાંચ કલ્યાણી ઇન્દ્રો આવે છે, બીજા દેવોને સાથે લેતા આવે પણ પોતે ઇન્દ્રો પોતે જ આવે છે. શક્રેન્દ્ર જે એની સાથે સુધર્માની સાથે મહેન્દ્ર ને સનત કુમાર બધા આવે છે. આસન કંપે છે એટલું નુશ્લોકમાં ભગવાન નો અવતાર થયો છે, એ ભગવાન નો ઉત્સવ કરે છે. આખી નગરી સુંદર, આખી નગરી સુધી થઈ અયોધ્યામાં જે જન્મે છે મોટે ભરત ક્ષેત્રમાં બધે જુદા જુદા નગરીમાં જન્મે ઇન્દ્રો આવીને બધું ઇન્દ્રો જ કરે છે. એનામાં વધારે માં વધારે જે કરવાની શક્તિ એમાં છે એ આવીને કરે છે. હાથી આવીને નગરીની પ્રદક્ષિણામાં આત્માની તો મહિમા, પણ એ તીર્થંકર ભગવાન જન્મે જન્મે ત્યાંથી મહિમા, ગર્ભમાં આવે ત્યાં મહિમા. રાજા સાહેબ 6 મહિના પેલા માતાના ઘરે રત્નો ની વર્ષા થશે નગરીમાં. આ ભરત ક્ષેત્ર ની અંદર માતા પિતાના ઘરે રત્નો ની વર્ષા થવાની છે. ભાઈ કીધું વ્રત નહીં તો છાણ નહીં તો આવે છે. મા પદ્મ તીર્થન કરે થશે સાક્ષ છે આગળની સાક્ષ, જેને વ્રત ન કરે ને પછાણ નહીં. માત્ર અંતમાંથી જેને આત્મા જ પ્રત્યે લેવો, જે વ્રત પછાણ હરે એનું સગન નથી. મા પદ્મ તીર્થન કરે થશે સાક્ષ છે આગળ, મા પદ્મ તીર્થન કરે થશે. ભગવાન ઇન્દ્રો આવી જાય માતાના ઘરે રત્નો ની વર્ષા થશે. 6 મહિના પેલા ન્યા પણ એમને સાતા થઈ ગયા છે, પણ 6 મહિના પેલા એ રત્નો ની વર્ષા થવાની ભરત ક્ષેત્ર માં. આ ઇન્દ્ર નું આવાગમન બંધ થઈ ગયું, ઇન્દ્ર નું આવાગમન ચાલુ થશે. ધર્મ એટલે જુગલ કાળ હતો એટલે દેવ મહેશ બાંધતા હતા, કઈ મુનિ દશા કે એવું કઈ હતું નહીં. ઋષભદેવ બાબા નો જન્મ થયો એ બધું ચાલુ, એમની વાણી છૂટ્યો પછી મુનિ ને બધું ચાલુ, બધું ચાલુ થયું. આ પછી ઉતરતો કાળ છે, પછી એમાં ચડતો કાળ એ વિચારશે મહાપ્રભુ ભગવાન પછી. હું દર્શન કરી કારણ છઠ્ઠો વારો આવશે ત્યાર પછી નો યારો આવશે, અને ચોથો વારો આવશે ત્યારે. ઉગળના કાળમાં હજી બધું રિદ્ધિ સિદ્ધિ વાળું અને બધું ચડ્યા છે. ભગવાન નું આયુષ્ય ત્યારે 84 લાખ પૂર્વ નું હતું એ વખતે જુગલ ના કાળ. અને આ પછી અવસર પીણી ચાલુ થઈ ગયું, અવસર પીણી માં ઓછું થતું ગયું. થોકડા ગંધ મુનિ થતા હતા જે ઋષભદેવ ભગવાન ના હતા, કેટલા એમના પુત્રો ને કેટલા ભરત ચક્રવર્તી ને પુત્રો, 99 પુત્રો તો એ દીક્ષા લીધી, બીજા પાછા વાણી થી પાછી ભરત ચક્રવર્તી ના પુત્ર એ કેટલા એનો આંકડો નથી, આ તો 99 પુત્ર એ દીક્ષા લીધી, ભરત ચક્રવર્તી ના પુત્ર એ દીક્ષા લીધી. થોકડા ગંધ લીધા તીર્થંકર ભગવાન ના વખત માં હોય, એવું શબ્દ ભગવાન ના વખત માં જે જાદી જાદી સંખ્યાઓ હોય પછી તીર્થંકર ભગવાન તો મહા તીર્થંકર ભગવાન ની તો શું વાત, પણ આ કાળ નીચો આવતો ભગવાન જન્મે એ મહાપુન્ય નું પુન હોય ત્યારે અહીં જન્મે છે. કૃષ્ણદેવ ભગવાન પછી આકરું ઘણું કરી દીધું છે, 50 લાખ પૂર્વે મહાપદ્મ ભગવાન આમ બધું જાણીતું બધાને, શ્રેણીક રાજા ને બધું પરિચિત લાગે છે. મહાવીર ભગવાન આ વખત માં શ્રેણીક રાજા થઈ ગયા છે ને એટલે
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.